એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાન ગોષ્ઠ, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, આજે આપણે એક એવા ફિલોસોફરની વાત કરવા જઈ રહ્યા છીએ જેમણે આપણને આપણી જાતને, આપણા અસ્તિત્વને જોવાની રીત બદલી નાખી, ખાસ કરીને આપણું શરીર અને આ દુનિયા સાથેનો એનો સંબંધ.
હા, બિલકુલ.
આપણે વાત કરી રહ્યા છીએ મોરિસ મેરુલો પોન્ટીની. ક્યારે એવો વિચાર આવ્યો છે કે આ આપણું શરીર એ આપણી આસપાસની વાસ્તવિકતાને કેવી રીતે ઘડે છે?
ચોક્કસ. અને આ જ સવાલ, આ જ મુદ્દો મેરુલો પોન્ટીના સમગ્ર ચિંતનના કેન્દ્રમાં છે. એમનો જીવનકાળ 1908 થી 1961. ફ્રાન્સના બહુ પ્રભાવશાળી વિચારક. એમણે 20મી સદીની ફિલોસોફી પર અને બીજા ઘણા ક્ષેત્રો પર પણ બહુ ઊંડી અસર છોડી. એમનું મુખ્ય કામ એ સમજાવવાનું હતું કે આપણો અનુભવ, આપણું જે જ્ઞાન છે, એ કંઈ ખાલી અમૂર્ત મગલની પેદાશ નથી, પણ એ આપણા જીવંત શરીર એટલે કે ધ લિવ્ડ બોડી માંથી ઉદ્ભવે છે. આજે આપણે એમના આ ક્રાંતિકારી કહી શકાય એવા વિચારોની થોડી ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું.
બહુ રસપ્રદ. તો ચાલો શરૂઆત કરીએ એમના સમયથી. 20મી સદીનો યુરોપ કેવો માહોલ હતો ત્યારે? બે વિશ્વયુદ્ધો, ફાસીવાદ, સામ્યવાદ, અસ્તિત્વવાદનો ઉદય.
હા, એ સમય ખરેખર બૌદ્ધિક રીતે ભારે ઉથલપાથલનો હતો. યુરોપ અને ખાસ કરીને ફ્રાન્સ વિચારોનું કેન્દ્ર હતું. ફિનોમેનોલોજી એટલે કે અનુભવ પોતે જેવો છે તેવો, તેનો અભ્યાસ અને અસ્તિત્વવાદ, આ બે વિચારધારાઓ મુખ્ય હતી. વિચારકો મુખ્યત્વે માનવ અસ્તિત્વના અર્થ, પેલી સ્વતંત્રતા, સમાજ પ્રત્યેની જવાબદારી, આવા બધા મૂળભૂત પ્રશ્નો સાથે શું કહેવાય ઝઝૂમી રહ્યા હતા.
અને મેરુલો પોન્ટી પર કોનો પ્રભાવ હતો?
એમના પર જર્મન ફિનોમેનોલોજીનો ઘણો પ્રભાવ હતો, ખાસ કરીને એડમંડ હુર્શેલ અને માર્ટિન હાઇડેગર. એમના વિચારોએ મેરુલો પોન્ટીના પોતાના ચિંતનનો પાયો નાખ્યો એમ કહી શકીએ.
અને એમના સમકાલીનો ફ્રાન્સમાં તો ત્યારે બીજા પણ મોટા ગજાના વિચારકો હતા ખરું ને?
હા, બિલકુલ. જામપોલ સાર્ત્ર, સિમોન દે બોવુઆર, આલ્બર્ટ કામુ, આ બધા એમના સમકાલીન હતા. સાર્ત્ર અને દ બોવુઆર તો એમના મિત્રો પણ હતા.
મિત્રો?
એમની સાથે ભણ્યા હતા.
હા, પેરિસની પ્રખ્યાત એકોલ નોર્મલ સુપિરિયર, જેને ENSK છે, ત્યાં સાથે ભણ્યા હતા. એટલે એમની વચ્ચે આખી જિંદગી એક પ્રકારની બૌદ્ધિક મિત્રતા પણ રહી અને થોડી સ્પર્ધા પણ.
અચ્છા, જો કે પાછળથી રાજકીય વિચારોને લઈને, ખાસ તો સોવિયત સંઘના મુદ્દે, સાર્ત્ર સાથે એમના ગંભીર મતભેદ થયા. 1953માં એમણે સાર્ત્ર સાથે શરૂ કરેલું જર્નલ લે તો મોડર્ન્સ, એમાંથી રાજીનામું પણ આપી દીધું. સંબંધોમાં તિરાડ પડી ગઈ.
ઓહ, એટલે બૌદ્ધિક મતભેદ અંગત સંબંધો પર પણ અસર કરી ગયા.
એમના પોતાના જીવન વિશે વાત કરીએ, શરૂઆતના વર્ષો કેવા હતા, ક્યાં જન્મ્યા?
એમનો જન્મ ફ્રાન્સના પશ્ચિમ કિનારે આવેલા રોશફોર્ટસુર મેર શહેરમાં. પરિવાર મધ્યમવર્ગીય કેથોલિક. પિતા નૌકાદળમાં અધિકારી હતા, પણ મેરુલો પોન્ટી નાના હતા ત્યારે જ એમનું અવસાન થયું.
એટલે એમનો ઉછેર માતાએ કર્યો. કદાચ નાની ઉંમરે પિતાની ખોટ અને શારીરિક અનુભવ પ્રત્યેની એમની જે સંવેદનશીલતા હતી એ કદાચ અહીંથી આવ્યું હોય.
અને બીજું વિશ્વયુદ્ધ, એનો પણ અનુભવ હતો એમને?
હા, બીજા વિશ્વયુદ્ધમાં એમણે થોડો સમય સૈનિક તરીકે સેવા આપી. ભલે ટૂંકો ગાળો હતો, પણ એ અનુભવે શરીરની જે નબળાઈઓ છે, એની જે સંવેદનશીલતા છે, અને ઇતિહાસ, આપણી પરિસ્થિતિઓ એ આપણા અસ્તિત્વને કેવી રીતે ઘડે છે એનો સીધો અનુભવ કરાવ્યો.
એટલે જીવનના આ અનુભવો સીધા એમના ફિલોસોફિકલ કામમાં દેખાયા એમ?
ચોક્કસપણે. એમના માટે ફિલોસોફી કંઈ પુસ્તકોમાં કે અમૂર્ત વિચારોમાં સીમિત નહોતી, એ જીવનના અનુભવમાંથી જ આવતી હતી.
અને એમની શૈક્ષણિક કારકિર્દી એ પણ ઘણી પ્રભાવશાળી રહી હશે.
હા, ENSમાં તેજસ્વી વિદ્યાર્થી હતા, પછી જુદી જુદી શાળાઓમાં અને યુનિવર્સિટી ઓફ લિયોનમાં ભણાવ્યું, છેવટે પેરિસની પ્રખ્યાત સોર્બોન યુનિવર્સિટીમાં અધ્યાપક બન્યા.
અને પછી પહેલી કોલેજ ધ ફ્રાન્સ.
બરાબર. 1952માં ફક્ત 44 વર્ષની ઉંમરે એમને ફ્રાન્સની સર્વોચ્ચ શૈક્ષણિક સંસ્થા કોલેજ ધ ફ્રાન્સમાં ફિલોસોફીના ચેર તરીકે નિયુક્તિ મળી. એ સમયે આ પદ મેળવનાર તેઓ સૌથી યુવાન ફિલોસોફર હતા.
વાહ, આ તો બહુ મોટી સિદ્ધિ કહેવાય.
ખરેખર. પણ દુર્ભાગ્યની વાત એ છે કે લાંબુ જીવ્યા નહીં. 1961માં માત્ર 53 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી એમનું અચાનક અવસાન થયું.
ખૂબ જ નાની ઉંમરે. અચ્છા, તો હવે એમના મુખ્ય વિચારો અને જે પુસ્તકો છે એના પર આવીએ. એમની પહેલી મહત્વની કૃતિ કઈ ગણાય?
ધ સ્ટ્રક્ચર ઓફ બિહેવિયર, 1942માં આવેલી.
હા, એ એમની ડોક્ટરલ થીસિસ હતી. એ સમયે મનોવિજ્ઞાનમાં પેલું વર્તનવાદ એટલે કે બિહેવિયરિઝમ નો બહુ પ્રભાવ હતો.
સ્કિનર અને પાવલોવવાળો.
હા, એ જ. જે માણસ કે પ્રાણીના વર્તનને ખાલી ઉત્તેજના અને પ્રતિક્રિયાના યાંત્રિક જોડાણ તરીકે જોતું હતું. મેર્લુપોન્ટીએ આનો વિરોધ કર્યો. એમણે ગેસ્ટાલ્ટ સાયકોલોજી, જે સમગ્ર અનુભવ પર ભાર મૂકે છે, અને પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કર્યો.
અને શું તારણ કાઢ્યો? એમણે દર્શાવ્યું કે વર્તન એ ખાલી યાંત્રિક પ્રતિક્રિયા નથી, એ તો જીવ અને એના પર્યાવરણ વચ્ચેની એક જીવંત અર્થપૂર્ણ આપ લે છે, એક ક્રિયાપ્રતિક્રિયા છે. આ રીતે એમણે શરૂઆતથી જ પેલું મન અને શરીર અલગ છે એવા પરંપરાગત વિચારને, દ્વૈતવાદને પડકારવાનું શરૂ કર્યું.
અને પછી આવ્યું એમનું સૌથી પ્રખ્યાત પુસ્તક, જે લગભગ એમની ઓળખ બની ગયું, ફિનોમિનોલોજી ઓફ પરસેપ્શન, 1945માં. આને એમની માસ્ટરપીસ ગણવામાં આવે છે.
હા, ખરેખર આ પુસ્તક ફિલોસોફીમાં સીમાચિહ્નરૂપ ગણાય છે. આમાં મેર્લુપોન્ટી પોતાની દલીલને સંપૂર્ણ રીતે વિકસાવે છે.
શું છે મુખ્ય દલીલ? સરળ શબ્દોમાં સમજાવી શકશો?
એમનો મુખ્ય મુદ્દો એ છે કે આપણે આ જગતને જે રીતે જાણીએ છીએ, આપણી જે સમજ છે, એનો પાયો અમૂર્ત વિચાર નથી, પણ દ્રષ્ટિ છે. એટલે કે આપણી ઇન્દ્રિયો દ્વારા થતો સીધો અનુભવ. અને આ અનુભવ કોના દ્વારા થાય?
શરીર દ્વારા.
બરાબર, શરીર દ્વારા. પણ અહીં તેઓ શરીરને ખાલી એક વસ્તુ કે સાધન નથી ગણતા. અહીં જ એમનો પેલો જીવંત શરીર એટલે કે લિવ્ડ બોડી અથવા બોડી સબ્જેક્ટનો ક્રાંતિકારી વિચાર આવે છે. પદાર્થ નથી, પણ જગતમાં આપણી હાજરી નોંધાવવાની, જગતને અનુભવવાની અને જગતને જાણવાની આપણી રીત છે, એ જ આપણું માધ્યમ છે.
આ તો પેલી દેકાર્તની વાતથી બિલકુલ ઉલટું થયું. હું વિચારું છું તેથી હું છું. અહીં તો શરીર પહેલા આવે છે.
એકદમ સાચું. મેર્લુપોન્ટી માટે દેકાર્તનો ક્રમ ખોટો છે. હું વિચારું છું એ શક્ય જ ત્યારે બને છે જ્યારે એની પહેલા હું કરી શકું છુંનું અસ્તિત્વ હોય.
હું કરી શકું છું એટલે?
એટલે કે મારું શરીર આ દુનિયામાં હલનચલન કરી શકે છે, વસ્તુઓ સાથે ક્રિયા કરી શકે છે, ઇન્દ્રિયોથી અનુભવી શકે છે. વિચાર તો પછી આવે છે, પહેલા શારીરિક સંલગ્નતા આવે. દાખલા તરીકે તમે કોઈ અજાણ્યા રૂમમાં પ્રવેશો તો તરત જ તમારું શરીર ત્યાંની જગ્યા, વસ્તુઓનું અંતર એ બધું માપી લે છે. તમે વિચાર્યા વગર જ ખુરશી પર બેસી શકો છો, દરવાજો ખોલી શકો છો.
હા, એ સાચું છે. એના માટે કંઈ ખાસ વિચારવું નથી પડતું.
બસ આ જ છે જીવંત શરીરનું કામ. એને મર્લોપોન્ટી પૂર્વ પ્રતિબિંબિત મોટર ઇરાદાપૂર્વકતા કહે છે. આપણો સભાન વિચાર આવે એ પહેલા જ આપણું શરીર દુનિયા સાથે કેવી રીતે વર્તવું એ જાણે છે. આ જ કારણે તેઓ દ્રષ્ટિની પ્રાથમિકતા પર ભાર મૂકે છે. અનુભવ પહેલા, વિચાર પછી.
એટલે જ એમનું પેલું અવતરણ છે ને, શરીર એ જગતને પામવાનું આપણું સાર્વત્રિક માધ્યમ છે.
ચોક્કસ, આ વાક્ય એમના સમગ્ર દર્શનનો નિચોડ છે. શરીર કોઈ કેદખાનું નથી, પણ જગત સાથે જોડાવાનો આપણો પુલ છે. આપણી બધી સમાજ, આપણો અર્થ એ આ શરીર દ્વારા જ શક્ય બને છે.
ખરેખર ક્રાંતિકારી વિચાર. એમણે રાજકારણ પર પણ લખ્યું હતું ને, પેલું હ્યુમનિઝમ એન્ડ ટેરર, એ કેમ વિવાદાસ્પદ બન્યું હતું?
હા, 1947માં આવેલું આ પુસ્તક ખૂબ ચર્ચાસ્પદ રહ્યું. એમાં એમણે માર્ક્સવાદ, ક્રાંતિ અને એ દરમિયાન થતી હિંસાના નૈતિક પ્રશ્નોની છણાવટ કરી. મુખ્ય સવાલ એ હતો કે શું કોઈ ઉમદા ધ્યેય, જેમ કે માનવ મુક્તિ, માટે હિંસા કરવી વ્યાજબી છે?
અને એમનો જવાબ શું હતો?
એમનો જવાબ સીધો હા કે નામાં નહોતો. એમનો અભિગમ બહુ સૂક્ષ્મ અને જટિલ હતો. એમણે સોવિયત સંઘમાં ચાલતી રાજકીય હિંસાનું જે રીતે વિશ્લેષણ કર્યું, એનાથી કેટલાક લોકોને લાગ્યું કે તેઓ હિંસાને યોગ્ય ઠેરવી રહ્યા છે. આથી ઉદારવાદીઓ અને સામ્યવાદીઓ બંને તરફથી એમની ટીકા થઈ.
અચ્છા, એટલે એમણે કોઈ એક પક્ષ નહોતો લીધો?
ના, એમનો પ્રયાસ એ સમજવાનો હતો કે વાસ્તવિક દુનિયામાં નૈતિક પસંદગીઓ કેટલી અસ્પષ્ટ અને મુશ્કેલ હોય છે. તેઓ અમૂર્ત સિદ્ધાંતો કરતાં જીવંત માનવ અનુભવની જટિલતા પર વધુ ધ્યાન આપતા હતા.
અને પછી એમનું છેલ્લું પુસ્તક જે અધૂરું રહ્યું, ધ વિઝિબલ એન્ડ ધી ઇનવિઝિબલ, એમાં શું હતું?
હા, એ એમના મૃત્યુ પછી 1964માં પ્રકાશિત થયો. એમાં તેઓ પોતાના વિચારોને એક નવા સ્તરે લઈ જાય છે. અહીં તેઓ ફ્લેશની વિભાવના રજૂ કરે છે.
ફ્લેશ, માંસ?
ના ના, માંસ નહીં. અહીં એનો અર્થ વધુ ગહેન છે, કદાચ તત્વ અથવા વણાટ જેવો. આ થોડું સમજવું અઘરું છે, પણ મૂળ વિચાર એ છે કે જોનાર એટલે કે આપણે, આપણી ચેતના, અને દેખાતું એટલે કે જગત, વસ્તુઓ, એ બે સાવ અલગ વસ્તુઓ નથી.
તો શું છે?
એ એક જ મૂળભૂત વણાટના બે પાસા છે, જાણે એક એવું ઊંડાણનું સ્તર જ્યાં હું અને દુનિયા, સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ એકબીજામાં ઓગળી જાય છે, ગૂંથાઈ જાય છે. આ એમનો એક નવી ઓન્ટોલોજી એટલે કે સત્તાશાસ્ત્ર ઘડવાનો પ્રયાસ હતો, જે પરંપરાગત વિભાજનથી પર હોય.
આ તો ખૂબ ઊંડો વિચાર છે. તો જો આપણે એમના મુખ્ય ફિલોસોફિકલ યોગદાનનો સાર કાઢવો હોય તો શું કહી શકીએ?
મુખ્ય યોગદાન છે શારીરિક દ્રષ્ટિ, એમ્બોડીડ પરસેપ્શનની ક્રાંતિકારી સમજ. એમણે બતાવ્યું કે આપણે ફક્ત શરીર ધરાવતા નથી, આપણે આપણા શરીર છીએ, અને જગત સાથેનો આપણો આ શારીરિક સંપર્ક જ આપણા વિચાર અને પ્રતિબિંબનો આધાર છે. એમણે સદીઓ જૂના મન શરીરના દ્વૈતવાદને તોડી પાડ્યો અને ફિલોસોફીને ફરીથી આપણા નક્કર જીવંત અનુભવના જગતમાં પાછી લાવી.
અને આ જ કારણે તેઓ માનવ અનુભવની અસ્પષ્ટતા પર ભાર મૂકતા હતા, ખરું ને?
બરાબર. કારણ કે આપણું શારીરિક અસ્તિત્વ જટિલ છે, પરિસ્થિતિ પર આધારિત છે, એટલે અનુભવ ક્યારે સંપૂર્ણ સ્પષ્ટ કે નિશ્ચિત નથી હોતો. એમાં હંમેશા એક પ્રકારની અસ્પષ્ટતા રહેલી જ છે.
હવે એમની સરખામણી કરીએ. દેકાર્તની વાત તો થઈ, સાર્ત્ર સાથે એમનો મુખ્ય ભેદ શું હતો? બંને અસ્તિત્વવાદી ગણાતા, પણ વિચારો જુદા હતા.
હા, મોટો તફાવત સ્વતંત્રતાના ખ્યાલમાં હતો. સાર્ત્ર માટે સ્વતંત્રતા લગભગ નિરપેક્ષ છે, શુદ્ધ ચેતનાની પસંદગી, જાણે આપણે આપણી પરિસ્થિતિઓથી સંપૂર્ણપણે મુક્ત થઈને પસંદગી કરી શકીએ,
જેને રેડિકલ ફ્રીડમ કહે છે.
હા, જ્યારે મેરલુપ પોન્ટી કહે છે કે ના, એવું નથી, આપણી સ્વતંત્રતા હંમેશા સ્થિત હોય છે, એટલે કે આપણું શરીર, આપણો ઇતિહાસ, આપણી સંસ્કૃતિ, આસપાસનું જગત, આ બધું આપણી સ્વતંત્રતાને ઘડે છે અને એની સીમાઓ પણ નક્કી કરે છે.
એટલે કે શૂન્યમાંથી પસંદગી નથી?
ના, સ્વતંત્રતા એટલે આપણી પરિસ્થિતિઓ સાથે સતત વાટાઘાટ કરવી, સમાયોજન સાધવું. એ શુદ્ધ ચેતનાનો ખેલ નથી, પણ જીવંત શરીરનો દુનિયા સાથેનો સંવાદ છે.
આ સમજાયું. અને હાઇડેગર સાથે? એમના પર તો હાઇડેગરનો પ્રભાવ હતો.
હા, પ્રભાવ હતો. હાઇડેગરના જગતમાં હોવાના વિચારને મર્લુપોન્ટીએ સ્વીકાર્યો, પણ હાઇડેગર જ્યાં થોડા અમૂર્ત રહે છે, ત્યાં મર્લુપોન્ટી આ જગતમાં હોવાને દ્રષ્ટિ, હલનચલન, શારીરિક અનુભવના નક્કર વિશ્લેષણ દ્વારા સમજાવે છે. એને વધુ શારીરિક બનાવે છે.
અચ્છા, એટલે એમનું ફોકસ હંમેશા શારીરિક અનુભવ પર જ રહ્યું. એમનું બીજું એક અવતરણ છે, કારણ કે આપણે જગતમાં છીએ, આપણે અર્થ માટે બંધાયેલા છે. આનું શું મતલબ?
આ એમનું સંશયવાદ વિરોધી વલણ દર્શાવે છે. એ કહે છે કે આપણે દૃષ્ટિ ધરાવતા શરીરધારી જીવો છીએ, એટલે આપણે દુનિયાને અર્થહીન ડેટાના સંગ્રહ તરીકે જોઈ જ ન શકીએ. આપણું અસ્તિત્વ જ એવું છે કે આપણે સતત આપણી આસપાસની દુનિયાનું અર્થઘટન કરતા રહીએ છીએ, એને એક અર્થપૂર્ણ સંદર્ભમાં ગોઠવતા રહીએ છીએ. જગત આપણને હંમેશા અર્થ સાથે જ પ્રસ્તુત થાય છે.
આ વિચારોનો વારસો આજે ક્યાં જોવા મળે છે? ફિલોસોફી સિવાય ક્યાં એમનો પ્રભાવ છે?
ઓ, ઘણો વ્યાપક પ્રભાવ છે ફિલોસોફી બહાર પણ, જેમ કે મનોવિજ્ઞાનમાં, ખાસ કરીને ઇકોલોજિકલ સાયકોલોજી અને એમ્બોડીડ કોગ્નિશન એટલે કે સમજણ અને વિચાર ફક્ત મગજમાં નહીં પણ શરીર અને પર્યાવરણની ક્રિયાપ્રતિક્રિયામાં રહેલા છે. આ વિચાર તો સીધો મેરલુપોન્ટીમાંથી જ આવે છે.
એમ્બોડીડ કોગ્નિશન એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એઆઈ અને રોબોટિક્સમાં પણ આ વાત આવે.
ચોક્કસ, ઘણા સંશોધકો હવે એ દિશામાં વિચારી રહ્યા છે કે સાચી માનવ જેવી બુદ્ધિ માટે કદાચ રોબોટને પણ પર્યાવરણ સાથે ભૌતિક રીતે ક્રિયાપ્રતિક્રિયા કરી શકે તેવું શરીર હોવું જરૂરી છે, માત્ર ડેટા પ્રોસેસિંગ પૂરતું નથી.
રસપ્રદ. બીજે ક્યાંય?
સ્થાપત્ય કળા, આર્કિટેક્ચરમાં લોકો જગ્યાનો અનુભવ કેવી રીતે કરે છે એ સમજવા માટે ફિનોમિનોલોજિકલ અભિગમો વપરાય છે, જે મેર્લુ પોન્ટીથી પ્રેરિત છે. નારીવાદી ફિલોસોફીમાં પણ શારીરિકતા, લિંગભેદના અનુભવને સમજવા માટે લૂઝ ઇરિગ્રે, જુલિયા ક્રિસ્ટેવા, જુડિત બટલર જેવા વિચારકોએ એમના વિચારોનો ઉપયોગ કર્યો છે.
સમાજશાસ્ત્રમાં પણ?
હા, ફ્રાન્સના જ પ્રખ્યાત સમાજશાસ્ત્રી પિયર બોર્દ્યુના હેબિટસના ખ્યાલ પર મેર્લુ પોન્ટીની અસર દેખાય છે. વળી તબીબી ક્ષેત્રે, ખાસ કરીને માંદગી, વૃદ્ધત્વ કે વિકલાંગતાના શારીરિક અને માનસિક અનુભવને સમજવામાં પણ એમના વિચારો બહુ મદદરૂપ થયા છે.
એટલે એમનો પ્રભાવ ખરેખર આંતરશાખાકીય છે, પણ ટીકાઓ પણ થઈ હશે ને? શું મુખ્ય ટીકાઓ છે?
હા, ટીકાઓ પણ થઈ છે. એક મુખ્ય ટીકા એ છે કે તેઓ વ્યક્તિગત દ્રષ્ટિ અને શરીર પર એટલો બધો ભાર મૂકે છે કે ક્યારેક ભાષા, સંસ્કૃતિ અને સામાજિક બંધારણો આપણા અનુભવને કેવી રીતે ઘડે છે એની થોડી અવગણના થતી હોય એવું લાગે. મિશેલ ફૂકો જેવા વિચારકોએ આ મુદ્દો ઉઠાવ્યો હતો.
અને પેલી નારીવાદી ટીકા?
હા, કેટલાક નારીવાદી વિચારકોને લાગ્યું કે શારીરિકતાની વાત કરતી વખતે તેઓ ક્યાંક સ્ત્રી પુરુષના પરંપરાગત ભેદને વધુ મજબૂત કરી રહ્યા છે. જો કે બીજી બાજુ ઘણા નારીવાદીઓને લિંગી શરીરના અનુભવને સમજવા માટે એમના વિચારો ખૂબ જ ઉપયોગી અને મુક્તિદાયક પણ લાગ્યા છે. એટલે એમાં બે મત છે.
અને એમની લખવાની શૈલી વિશે પણ મતભેદ છે?
હા, એમની શૈલી ગહન છે, કાવ્યાત્મક છે, રૂપકોથી ભરેલી છે. જેમને ફિલોસોફીમાં એકદમ સ્પષ્ટ, તાર્કિક, પગથિયાવાર દલીલો જોઈએ, ખાસ કરીને એંગ્લો અમેરિકન વિશ્લેષણાત્મક પરંપરાના લોકોને, તેમને મર્લો પોન્ટીની શૈલી કદાચ થોડી અસ્પષ્ટ કે અઘરી લાગી શકે છે.
અને રાજકીય લખાણોની ટીકા તો હતી જ.
હા, પેલું હ્યુમેનિઝમ એન્ડ ટેરર તો વિવાદાસ્પદ હતું જ. ઉપરાંત ફ્રેન્ચ સંસ્થાનવાદની એમણે શરૂઆતમાં પૂરતી ટીકા ન કરી એવી ટીકા પણ થાય છે. જો કે પાછળના લખાણોમાં તેઓ આ મુદ્દે વધુ જાગૃત દેખાય છે. અને છેલ્લું પુસ્તક અધૂરું હોવાથી એમના અંતિમ વિચારો ખરેખર કઈ દિશામાં જઈ રહ્યા હતા એ અંગે વિદ્વાનોમાં હજુ પણ ચર્ચા ચાલુ છે.
ઓકે, આ બધી ગહન ચર્ચા પછી એમના વિશે કોઈ હળવી, રસપ્રદ વાતો ખરી? ઓછી જાણીતી હોય એવી?
હા, કેટલીક છે. જેમ કે મેં કહ્યું એમ, તેઓ યુવાનીમાં ચિત્રકામ કરતા હતા અને એમને પોલ સેઝાન નામના પ્રખ્યાત ચિત્રકારના કામમાં આજીવન રસ રહ્યો.
સેઝાન?
હા, એમણે સેઝાનની કળા અને દ્રષ્ટિના અનુભવ વિશે બહુ સુંદર નિબંધો લખ્યા છે, જે કલા વિવેચનામાં બહુ મહત્વના ગણાય છે. એમનું માનવું હતું કે સેઝાન જેવા કલાકારો આપણને દુનિયાને ખરેખર જોતા શીખવે છે, જે પૂર્વગ્રહો અને વૈજ્ઞાનિક અમૂર્તતાથી પર હોય.
એટલે કળા અને ફિલોસોફીને જ જોડ્યા એમણે.
બિલકુલ. અને અહીં એમનું પેલું અવતરણ ફરી યાદ આવે, સાચું તત્વજ્ઞાન જગતને ફરીથી જોતા શીખવામાં સમાયેલું છે. સેઝાન એ જ કરતો હતો અને ફિલોસોફીએ પણ એ જ કરવું જોઈએ એમ તેઓ માનતા.
વાહ, આ ખરેખર રસપ્રદ છે. બીજું કંઈ?
એક મજાની વાત એ છે કે જે માણસે શારીરિકતા અને શરીરના અનુભવ પર આટલું બધું લખ્યું તે પોતે વાસ્તવિક જીવનમાં થોડા અણઘડ, એટલે કે ક્લમઝી હતા, અને સામાજિક મેળાવડાઓમાં પણ થોડા અસ્વસ્થ રહેતા.
હે?
ખરેખર.
હા,
પણ એમના વ્યાખ્યાનો બહુ પ્રખ્યાત હતા. ખૂબ તૈયારી કરીને આવતા અને અઘરા વિચારોને રોજબરોજના જીવનના, મનોવિજ્ઞાનના, જીવવિજ્ઞાનના ઉદાહરણો આપીને એકદમ સરળ બનાવી દેતા.
અને પેલી એમનો મૃત્યુ સમયની વાત?
હા, એ પણ નોંધપાત્ર છે. કહેવાય છે કે જ્યારે એમના ડેસ્ક પર એમનું અવસાન થયું ત્યારે એમની સામે રેને દેકાર્થનું પુસ્તક ખુલ્લું પડ્યું હતું.
દેકાર્થનું?
હા, એ જ દેકાર્થ જેમના મન શરીર દ્વૈતવાદ સામે મેર્લુ પોન્ટી આખી જિંદગી લડતા રહ્યા, જેમની સાથે એક સતત બૌદ્ધિક સંવાદ ચાલતો રહ્યો. આ એક અજબ સંયોગ જ કહેવાય ને.
ખરેખર અદ્ભુત સંયોગ. તો આટલી વિસ્તૃત અને રસપ્રદ ચર્ચા પછી આજના આપણા શ્રોતાઓ માટે મેર્લુ પોન્ટીના વિચારોમાંથી શું ચિંતન કરવા જેવું છે?
કદાચ સૌથી મહત્વનો વિચાર આજના સંદર્ભમાં એ છે કે આપણું જગત વધુ ને વધુ વર્ચ્યુઅલ, ડિજિટલ બની રહ્યું છે. આપણે સ્ક્રીન સામે કલાકો વિતાવીએ છીએ. આવા સમયે મેર્લુ પોન્ટી આપણને શું યાદ અપાવે છે?
શારીરિક હાજરીનું મહત્વ.
બરાબર. આપણી ભૌતિક હાજરી, આપણો જીવંત શારીરિક અનુભવ, આપણી આસપાસની નક્કર દુનિયા સાથેનો આપણો સંપર્ક, આ બધાનું મહત્વ ઓછું થઈ રહ્યું છે કે પછી આ ડિજિટલ યુગમાં એનું મહત્વ ઓર વધી જાય છે? જો આપણે ફરીથી આપણા જીવંત શરીર પર, આપણા શ્વાસ પર, આપણી ઇન્દ્રિયોના અનુભવ પર ધ્યાન આપીએ તો આપણી જાતને સમજવાની, ટેકનોલોજી સાથેના આપણા સંબંધને સમજવાની અને આ દુનિયાને જોવાની રીતમાં શું ફરક પડી શકે?
એ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે.
હા, કદાચ જવાબ આપણી અંદર જ છે, આપણા પોતાના શારીરિક અનુભવમાં જ રાહ જોઈ રહ્યો છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.